समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्टमा कलश 247 पछी जे टीका छे एनो स्वाध्याय करी रह्या छीए। टीकानो पहेलो भाग कर्यो छे અને ટીકાનો બીજો ભાગ આપણે શરૂ કર્યો છે। બીજા ભાગમાં જે વાત આવી એમાં એક પ્રશ્ન આવ્યો અને પ્રશ્ન પછીથી આપણે પહેલો બોલ એટલું ગઈકાલના સ્વાધ્યાયમાં કર્યું છે। હવે એ વાતને આપણે ગુરુદેવ પાસેથી સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 367 અહીંયા છેલ્લે કહે છે, પ્રશ્ન છે કે જો આત્મવસ્તુને જ્ઞાન માત્રપણું હોવા છતાં સ્વયંમેવ અનેકાંત પ્રકાશે છે તો પછી અરહંત ભગવંતો તેના સાધન તરીકે અનેકાંતને એટલે સ્યાદવાદને શા માટે ઉપદેશે છે? થોડો વિચાર આપણે આના ઉપર ગઈકાલે કર્યો છે। ગુરુદેવ આ વિશે સમજાવે છે કે જુઓ, આ શિષ્યનો પ્રશ્ન છે। અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે, જાણે કે શિષ્ય આ પ્રશ્ન કરતો હોય કે આત્મા જગતની એક અસ્થિ હયાતીવાળી વસ્તુ છે, તે જ્ઞાન માત્ર છે એમ આપ કહો છો, અને જ્ઞાન માત્ર કહેતા જ તેને અનેકાંત સ્વયંમેવ પ્રકાશે જ છે, અર્થાત તેમાં તત અતત આદિ અનેક ધર્મો સ્વયંમેવ સિદ્ધ થઈ જાય છે એમ પણ આપ કહો છો, તો પછી સર્વજ્ઞ પરમાત્મા અરહંત દેવ તેના સાધન તરીકે અનેકાંતને સ્યાદવાદને શા માટે ઉપદેશે છે? અનેકાંતની વાત લીધી, પરિશિષ્ટની શરૂઆત જ એ રીતે કરી કે જ્ઞાન માત્ર આત્મા કહેતા એકાંત નથી થતો અને અનેકાંત દ્વારા જ વસ્તુનું સ્વરૂપ સિદ્ધ થાય છે, એટલે થોડુંક કહેવામાં આવે છે એમ કરીને અમૃતચંદ્રાચાર્ય ભગવાને પરિશિષ્ટની શરૂઆત કરી છે અને એમાં આપણને આ બધું સમજાવ્યું કે જ્ઞાન માત્ર આત્મા કહેતા અનેકાંત રહે છે, એકાંત થતું નથી અને અનેકાંત સ્વયંમેવ સિદ્ધ થઈ જાય છે। એટલે હવે શિષ્ય કહે છે કે તમે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે જ્ઞાન માત્ર કહેવા છતાં એકાંત નથી થતું અને આત્મામાં અનેક ધર્મો છે અને એ સ્વયં સિદ્ધ થઈ જાય છે એમ પણ આપ કહો છો, એ વાત અમને ગળે ઉતરી, બરાબર છે। તો હવે સવાલ એ થાય છે કે આવું છે, સ્વયં અનેકાંત સ્વરૂપ છે તો પછી સર્વજ્ઞ પરમાત્મા અનંત દેવ તીર્થંકર ભગવાન એને સાધન તરીકે એટલે કે અનેકાંત દ્વારા શા માટે ઉપદેશ આપે છે, અથવા તો એમ કહીએ કે અનેકાંતનો ઉપદેશ શા માટે આપે છે? બંનેનો અર્થ એક જ થાય છે, મૂળ તો સ્વરૂપ આત્માનું સમજાવવું છે અને આત્માનું સ્વરૂપ સમજાવે ત્યારે એ સ્યાદવાદથી કથન હોય, કહેવામાં આવે, બોલવામાં આવે કે લખવામાં આવે તો હંમેશા કથન એની અપેક્ષા સહિત હોય એવો સ્યાદવાદ હોય, અને એવા સ્યાદવાદની એટલા માટે જરૂર પડે કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે। જ્યારે અનેકાંત છે તો પછી એ કઈ અપેક્ષાએ છે એ સમજાવવું પડે, કોઈક અપેક્ષાએ આમ છે, સ્યાત સ્યાત એટલે કોઈ અપેક્ષાએ, સ્યાત વસ્તુનું સ્વરૂપ આમ પણ છે, સ્યાત વસ્તુનું સ્વરૂપ તેમ પણ છે, એમ વિરોધાભાસી વાત જ્યારે કરવામાં આવે ત્યારે સાથે અપેક્ષા લેવામાં આવે, પણ જ્યારે વિરોધાભાસી વાત હોય તો એની જરૂર પડે ને, એ વાત જ ન હોય તો ક્યાં પ્રશ્ન જ ઉપસ્થિત થાય છે। એટલે વસ્તુનું સ્વરૂપ આત્માનું સ્વરૂપ અનેકાંતમય છે માટે એને કથનીમાં સ્યાદવાદ દ્વારા જ કહી શકાય, અને અનેકાંત સ્વરૂપ છે એ આપણે સિદ્ધ કર્યું. આત્મામાં એવા વિરોધાભાસી શક્તિરૂપ ધર્મો પડ્યા છે એ વાત આપણે સિદ્ધ કરી. અને એ વાત સિદ્ધ થયા પછીથી હવે કહે છે કે એવું અનેકાંત સ્વરૂપ આત્માનું સ્વયં પ્રકાશે છે, તો પછી અરહંત ભગવાનને, તીર્થંકર ભગવાનને એ દ્વારા ઉપદેશની શું જરૂર પડે છે? સર્વજ્ઞ પરમાત્મા અરહંત દેવ તેના સાધન તરીકે અનેકાંતને, શ્યાદવાદને શા માટે ઉપદેશે? તો છે જ, એ સ્વયં પ્રકાશે જ છે, તો પછી એનો એ દ્વારા કહેવાની જરૂર શું? જે વસ્તુ સ્વયં પ્રકાશિત છે એને દર્શાવવાની જરૂર ક્યાં રહી? કહેવાનો આશય એવો છે, સૂર્ય પ્રકાશે છે તો પછી સૂર્યને દર્શાવવાની જરૂર ક્યાં રહી જાય? આત્માનું સ્વરૂપ અનેકાંત છે અને એવું સ્વયં જો પ્રકાશે છે તો પછી એને અનેકાંત દ્વારા કહેવાની જરૂર શું પડી? અરિયંત પરમાત્મા શા માટે એના સાધન તરીકે કહે છે? પ્રશ્ન સમજવા જેવો છે. આપ એક બાજુ એમ કહો છો કે અનેકાંત સ્વરૂપ છે, અને પાછું આગળ તમે એમ પણ સમજાવી દીધું કે અનેકાંત સ્વરૂપ આ રીતે સ્વયં પ્રકાશે છે, એ સ્વયં સિદ્ધ છે. તો જે સ્વયં પ્રકાશે છે એને અરિયંત પરમાત્મા અનેકાંત દ્વારા શા માટે કહે છે? જે સ્વયં પ્રકાશે છે એને પછી કહેવાની જરૂર શું રહી? આવો પ્રશ્ન છે. પણ અનેકાંત દ્વારા ન કહેવામાં આવે એ વસ્તુ સ્વયં પ્રકાશતી હોવા છતાંય બધાને ખ્યાલમાં આવે છે ખરી? વિચાર એ કરવાનો છે કે કેટલાને એ ખ્યાલમાં આવે છે કે એવું અનેકાંત સ્વરૂપ છે, સ્વયં પ્રકાશે છે, અનેકાંત સ્વરૂપ છે આત્માનું, એ કોને ખબર પડી? કેવી રીતે ખબર પડી? આપણે તો અનેકાંત દ્વારા જ સમજ્યા છીએ, એટલે આપણને એ સહેલું લાગે છે. તમે એવા અજ્ઞાનીને અહીંયા સામે લાવો અને એને કહો કે આત્મામાં આવા બે પ્રકારે ભાવ છે, એવી અનંત શક્તિઓ પડી છે, એમાં એવા ધર્મો પડ્યા છે કે જે બે વિરુદ્ધ જણાતા હોય, તો એને એ ખ્યાલમાં આવે છે? એને એ સમજાય છે? એને નથી સમજાતું. તો આપણે આ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એટલે આપણને તો બહુ સહેલાઈથી બેસી ગયું કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે. એટલે એ રીતે મૂળ કારણ એ છે કે અજ્ઞાનીઓને જેને કાંઈ ખબર નથી એને કેવી રીતે ખ્યાલમાં આવે કે આ આત્માનું સ્વરૂપ આવું છે અને એ અનેકાંત પ્રકાશી રહ્યું છે? એટલે એને એ રીતે જ કહેવું પડે, એટલા માટે ઉપદેશમાં અનેકાંત કહેવામાં આવ્યું છે. એટલે એની વાત અહીંયા એક લીટીમાં આચાર્ય ભગવાને તો આપી દીધી. આચાર્ય ભગવાન ઉત્તર રૂપે કહે છે કે અજ્ઞાનીઓને, જો અજ્ઞાની માટે વાત છે, અજ્ઞાનીઓને જેને કાંઈ ખબર નથી એવા, કે અજ્ઞાનીઓને જ્ઞાન માત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશે છે એમ અમે કહીએ છીએ. અજ્ઞાનીઓને એ વાત ખબર નથી, એમને આત્મવસ્તુ જ્ઞાન માત્ર છે છતાંય એ અનેકાંત સ્વરૂપ છે એની એમને ખબર નથી, એટલે અનેકાંત દ્વારા ઉપદેશ કરવામાં આવ્યો છે. આ સરળ અર્થ કર્યો. હવે જો એનો વિસ્તાર ગુરુદેવે જે કર્યો છે એમાંથી આપણને પ્રયોજનભૂત તાત્પર્યભૂત વાત મળશે, એ આપણે લઈએ. હવે ગુરુદેવ સમજાવે છે કે જુઓ, કહે છે કે અજ્ઞાનીઓને જ્ઞાન માત્ર આત્મા પ્રસિદ્ધ નથી, તેથી નિજ આત્મવસ્તુની પ્રસિદ્ધિ અર્થે અનેકાંત શ્યાદવાદ વડે તેને ઉપદેશવામાં આવે છે. આત્મા પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ જ્ઞાન સ્વરૂપથી છે અને પરજ્ઞેય સ્વરૂપથી નથી એમ ઉપદેશતા એને આત્મા જ્ઞાન માત્ર સિદ્ધ પ્રસિદ્ધ થાય છે માટે શ્યાદવાદથી ઉપદેશ છે. ઇન નટ સેલ ગુરુદેવે વાત તો કરી દીધી ત્રણ લીટીમાં, પણ સમજવા જેવું છે કે આત્મા પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ જ્ઞાન સ્વરૂપથી છે. આત્મા જ્ઞાન સ્વરૂપથી છે, બીજી કોઈ રીતે નથી. આત્મા કેવો એવો વિચાર કરીએ તો એના ઉત્તર રૂપે એક જ વાત મળે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, બીજું કાંઈ નથી. ભલે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા કહીએ પણ એ અનંત ગુણ છે એવું પણ જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે. એટલે આત્મા પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ, પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ કહો કે જ્ઞાન સ્વરૂપ કહો, એક જ અર્થ છે. એટલે એ જ્ઞાન સ્વરૂપથી છે, જ્ઞાન સ્વરૂપથી છે, અને જ્ઞાન સ્વરૂપથી છે એનો અર્થ જ એ છે કે એ દરેક સમયે જ્ઞાન કરે છે, અને જ્ઞાન કરે છે તો જે એમાં જણાય છે એ બધા જ્ઞેય છે. અને એ જ્ઞેય જે પર જ્ઞેય છે, સ્વ સિવાય બીજા બધા જે પર જ્ઞેય છે, એ પર જ્ઞેય ભલે એમાં જણાય છતાં એ પર જ્ઞેય સ્વરૂપ ભગવાન આત્મા નથી. પર જ્ઞેય સ્વરૂપ ભગવાન આત્મા નથી એમ વાત નક્કી થઈ જાય છે. ગુરુદેવે એમ સમજાવ્યું કે આત્મા પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ જ્ઞાન સ્વરૂપથી છે અને પર જ્ઞેય સ્વરૂપથી નથી, કેમ કે પર જ્ઞેય એને જણાય જ છે, પર જ્ઞેયથી નથી. આ વાત કોઈને એમ થાય કે કહેવાની શું જરૂર, પણ ભાઈ તું શું કરી રહ્યો છે, તું શું કરી રહ્યો છે, તું જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન કરી રહ્યો જ છે અને તું હજી પૂર્ણ દશા પામ્યો નથી ત્યાં સુધી તું માત્ર સ્વનું જ્ઞાન કરે એ તો બને નહીં. તારો ઉપયોગ સ્વમાં સ્થિર થયો જ નથી એટલે તું જયારે જ્ઞાન કરે છે ત્યારે એ વખતે તને પરનું પણ જ્ઞાન થાય છે અને ઘણી વાર તો તને પરનું જ્ઞાન થાય છે એ વખતે ત્યાં લક્ષ પણ જાય છે. એટલે જે પરજ્ઞેયો તને જણાય છે એની સાથે પરજ્ઞેયો જે તને જણાય છે એની સાથે તારે એવું થઈ જાય છે કે જાણે એ રૂપે તું છો, તું જ્ઞાન સ્વરૂપ છો, જ્ઞાન કરે જ છે અને એમાં જ્ઞાનમાં તને પરજ્ઞેયો જણાય છે તો પરજ્ઞેય સાથે તને એકત્વ થઈ ગયું છે. આ શરીર જણાય છે તો શરીર સાથે તને એકત્વ થઈ જાય છે કે આ શરીર રૂપે હું છું. જે કાંઈ જણાય છે એની સાથે તું જોડાઈ જાય છે, એમાં તું કાંઈક કરવા ધારે છે, એમાં તું ફેરફાર કરવા ધારે છે. એટલે પરજ્ઞેયને પરજ્ઞેય તરીકે જાણવા અને પરજ્ઞેય એ કાંઈ મારું સ્વરૂપ નથી એમ નિર્ણય કરવો જ પડશે. પરજ્ઞે મારું સ્વરૂપ નથી એ નિર્ણય ભલે એ નાસ્તિથી છે વાત, છતાં પણ એવો નિર્ણય સાથે ને સાથે કરવો જ રહે. એવો નિર્ણય નહીં કરવામાં આવે તો પરજ્ઞે સાથે જ્યારે જ્યારે જોડાઈશ ત્યારે તું એમાં આગળ વધી જઈશ, એમાંથી તારું લક્ષ્ય પાછું વળશે નહીં, ઉપયોગ પાછો સ્વરૂપ તરફ જશે જ નહીં. એટલે એ મહત્વનું જ છે, તું જ્ઞાન સ્વરૂપ છો અને જ્ઞાનથી જ તારું સ્વરૂપ છે, તેથી તારું તત્પણું છે એ વાત છે. તો સાથે સાથે એ જ્ઞાનમાં તને જે જ્ઞેયો જણાઈ રહ્યા છે સ્વ સિવાયના બીજા બધા જ જ્ઞેયો એ પર જ્ઞેયો છે અને એ પર જ્ઞેયો રૂપે તું નથી એનો જ્યાં સુધી નિર્ધાર નહીં થાય ત્યાં સુધી વારે વારે પર જ્ઞેયોમાં તને રૂચિ થઈ જશે. પર જ્ઞેયની રૂચિ ટાળવાનો એકમાત્ર ઉપાય એ જ છે કે પોતે જે જ્ઞેયોને જાણે છે, જે જ્ઞેયો છે એ પોતાના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે તે વખતે એ પોતાની જ્ઞાનની જ દશા છે, એમ નથી કે એ પર જ્ઞેયોને જાણે છે. આ વાતને એને ઉતારવી પડશે, એ વાતને એને બેસાડવી પડશે. જ્યારે પર જ્ઞેયો જણાય છે તે કાળે પણ એ પર જ્ઞેયને નથી જાણતો, પણ પોતાની જ્ઞાનરૂપ થયેલી દશાને જ જાણે છે. એ વાત મહત્વની છે અને એનો એ જ્યાં સુધી વિચાર નહીં કરે ત્યાં સુધી સ્વરૂપમાં જઈ શકવાનો જ નથી. એટલે પર જ્ઞેય રૂપ નથી એમ આપણે કહી દીધું અને પછી કે ચાલો હવે આગળ ચાલો એમ વાત નહીં. ભાઈ તું ઉભો રે, તારે અહીંયા જ સમજવાની જરૂર છે. તું એક ન્યાયને પણ બરાબર સારી રીતે સમજીશ ને તો પ્રભુ અંદરમાં જવાશે. તું એક પણ ન્યાયને સમજાવ્યા વગર છેલ્લા 25 વર્ષથી સ્વાધ્યાય કરી રહ્યો છે અને કરાવી રહ્યો છે, છતાંય તું સ્વરૂપમાં કેમ નથી જતો? સોનગઢમાં રહેતા લોકો બેનસીબેનને વારંવાર આ પ્રશ્ન પૂછતા હતા, કેમ અમને સ્વરૂપમાં જવાતું નથી, કેમ અમને સ્વરૂપનું જ્ઞાન થતું નથી, અમને સમ્યક દર્શન કેમ થતું નથી? અને બેનશ્રીબેનનો એક જ જવાબ હતો કે ભાઈ હજી તારો પુરુષાર્થ ઉગ્ર નથી, તને હજી એવી લગ્ની લાવી નથી. કોઈક ને કોઈક અપેક્ષાએ એ જ વાત કરતા હતા, એ બધું જાણવાનો પ્રયત્ન કરતો હતો. બધું જાણવું, માહિતી જેટલી બને એટલી ભેગી કરી, એ માહિતી જ ભેગી કર્યા કરતો હતો. પણ માહિતીને ગુરુદેવ જે આપતા હતા એને એને 25% પણ જો અંતરમાં ઉતારી હોત તો એને સમ્યક દર્શન થયું જ હોત. માહિતી એકત્ર કરવી, એની ચર્ચાઓ કરવી, એના વિશે પુસ્તકો લખવા એ કાંઈ કાર્યકારી નથી. એવું તો અનાદિથી ઘણી વાર આ જીવ કરી ચૂક્યો છે. જો પંડિતો બધા કાંઈ સમ્યક દ્રષ્ટિ થતા નથી, પંડિતાઈ કરી જાણે પણ સમ્યક દર્શન વસ્તુ જુદી છે. એક ન્યાય ગુરુદેવ કહે છે કે એક ન્યાય પણ યથાર્થ સમજાય તો સમ્યક દર્શન થાય. અહીંયા આ ન્યાયને એકને આપણે યથાર્થ સમજીએ ને તો એ સમ્યક દર્શન થાય એવી વાત છે. કહે છે કે આત્મા પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ, અને પછી કહે છે કે એ જ રૂપે એ પરિણમે છે. આત્મા પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ જ્ઞાન સ્વરૂપથી જ છે બીજી રીતે આત્મા છે જ નહીં, બીજી રીતે આત્મા હોઈ શકે જ નહીં, બીજી રીતે આત્મા છે એવો તું વિકલ્પ પણ કાઢી નાખ. માત્ર જ્ઞાન એટલે હું ને હું એટલે જ્ઞાન, બીજું બધું ભૂલી જાય. અનંત ગુણનો પિંડ ને આ બધું તે અભ્યાસ કર્યો છે ને એ બધા વિકલ્પોને એક બાજુ મૂક ને તું જ્ઞાન છો, જ્ઞાન છો, જ્ઞાન છો, તું બીજું કાંઈ છો જ નહીં. આવો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે ને જ્ઞાન છે, તો હવે એનો વિચાર કરવો કે જ્ઞાન એ જ્ઞાન કુટસ્થ હશે કે પરિણમતું હશે. જ્ઞાન કુટસ્થ હોય કે પરિણમે? જ્ઞાન પરિણમે. જ્ઞાન પરિણમે છે, જ્ઞાન પરિણમે છે તો એમાં એને જ્ઞેયો જણાય છે, અને જ્ઞેયો જણાય છે. જો સ્વને જ્ઞેય બનાવીને એ ત્યાં સ્થિર થઈ ગયો છે તો વાત જુદી છે, પણ એવું તો થયું નથી. સાધક અવસ્થામાં છે, સમ્યક દ્રષ્ટિ થયો છે, તો પણ એ ઉપયોગને ત્યાં સ્થિર કરી શકતો નથી, એટલે બહાર આવે છે, એને પરજ્ઞેયો જણાય છે. હવે ભૂલ ત્યાં જ થાય છે કે જ્યારે એને પરજ્ઞેય જણાય છે ત્યારે એને પરજ્ઞેય જણાય છે એમ એ માને છે. આપણે બધા પણ એમ જ માનીએ છીએ કે આપણે આ બધા પદાર્થોનું જ્ઞાન કરીએ છીએ. ગુરુદેવે આ દ્રષ્ટિ આપી કે ભાઈ તું બીજા અન્ય પદાર્થને જાણે છે તે વખતે પણ વાસ્તવમાં તું પર પદાર્થનું જ્ઞાન નથી કરતો, એ વખતે પણ તારી જ્ઞાન રૂપ જે દશા છે એને જ તું જાણે છે. આપણે શું કહીએ છીએ કે અમે આને જાણીએ છીએ, પર જ્ઞેયને જાણીએ છીએ, અમે કોમ્પ્યુટરને જાણીએ છીએ, અમે ડેસ્કને જાણીએ છીએ. ગુરુદેવ કહે છે કે ના, એ ડેસ્ક અને કોમ્પ્યુટરના પ્રતિબિંબ તારા જ્ઞાનમાં પડ્યા છે એવી તારી જ્ઞાનની દશાને તું જાણે છે. આમ જ્યારે તું વિચારીશ અને આમ જો તું એકાગ્રતા કરીશ તો તારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જશે અને તને સમ્યક દર્શન થશે. એટલે પર જ્ઞેયને જાણતા એમાં રૂચિ થવી, એમાં એકત્વ બુદ્ધિ કરવી, એમાં મમત્વ કરવું, આ બધું તો અનાદિનું ચાલ્યું આવે છે. અહીંયા એ કહે છે કે ભાઈ તું પરજ્ઞેય સ્વરૂપ નથી, પરજ્ઞેય સુધી તું પહોંચતો જ નથી, તારો એક્સેસ જ નથી પરજ્ઞેયમાં, અને પરજ્ઞેયને તું જાણે છે એ વાત પણ તું કાઢી ના, તું તે વખતે પણ તારી પોતાની જ્ઞાનની વળિયાઈને જ જાણે છે. આ વાત ગુરુદેવે કરી, બીજા કોઈએ કરી નથી. પરને જાણતા પણ એ પોતે પોતાને જ જાણે છે એ વાત ગુરુદેવે કરી. એટલે પરજ્ઞેયને જાણવાને કારણે જ આ આખું નાટક ઊભું થાય છે. બીજી રીતે કહીએ તો આપણે પરજ્ઞેયને જાણીએ છીએ, અને ગુરુદેવે ઘણી વાર કહ્યું છે કે પરને જાણવાથી કાંઈ નુકસાન થતું નથી એમ તો કહ્યું છે, પણ પરમાં ઘૂસી જઈએ છીએ, પરમાં રૂચિ કરીએ છીએ, પરમય બની જઈએ છીએ, પોતાને પરમય સ્થાપી દઈએ છીએ. આ શરીર એટલે હું ને શરીર સાથે રહેલો એવો હું, પોતાના અસ્તિત્વને શરીર વિના કલ્પી શકતા નથી. આટલી હદ સુધી અજ્ઞાન વર્તે છે, આટલી હદ સુધી આપણને મિથ્યાત્વ છે. આપણે પોતાના સ્વરૂપને શરીર વિના કલ્પી શકતા નથી. એટલે પર જ્ઞેય સાથેનો આપણો નાતો અનાદિનો કેવો પડ્યો છે, એની સાથે કેટલું એકત્વ, કેટલું મમત્વ પડ્યું છે, અને એવા પર જ્ઞેયને આપણે માત્ર જાણીએ અને એને પર જ્ઞેય તરીકે જાણીએ કે એ બધું પર જ્ઞેય છે, એનાથી જુદો હું ભગવાન આત્મા છું, તો વાત બરાબર છે. અને પછી એમાં આગળ વધીએ કે એ પરજ્ઞેય જણાય છે એટલા માટે જણાય છે કે મારું જ્ઞાન નિર્મળ છે, હું જ્ઞાન સ્વભાવી છું, એ જ્ઞાનનું સામર્થ્ય છે, મારું સામર્થ્ય છે, માટે એ જણાય છે. આવો વિચાર કરવો જોઈએ, અને આવો વિચાર કરીએ તો બરાબર છે. પણ આપણે શું કરીએ છીએ, પરજ્ઞેયમય થઈ જઈએ છીએ, જે પોતા રૂપે નથી એના રૂપે થઈ જઈએ છીએ. એટલે અહીંયા કહે છે કે પરજ્ઞેય સ્વરૂપથી મારું અસ્તિત્વ નથી, પર જ્ઞેય સ્વરૂપ હું નથી. અને આવો ઉપદેશ જ્યારે આપવામાં આવ્યો તો બે વાત આવી ગઈ, પોતે તત્રૂપે એટલે પોતે પ્રજ્ઞા બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે એ રૂપે છે, અને પર જ્ઞેય રૂપે એનું હોવાપણું નથી એટલે અતત છે. એટલે આમાં અનેકાંત થયો. આ અનેકાંતને સમજવા માટે જ્યારે કથન કરવામાં આવે ત્યારે સ્યાદ વાતથી કથન કરવામાં આવે, સ્યાદ એટલે કોઈ અપેક્ષા નથી, એટલે એમ કહેવામાં આવે કે એક અપેક્ષા એવી છે કે જે દ્વારા પોતે પોતા રૂપે છે, એ સાચી અપેક્ષા છે, પોતે પોતા રૂપે છે એ અપેક્ષા. અને બીજી અપેક્ષામાં એ જ એ નથી, પોતાના અસ્તિત્વને પહેલા એમ કહ્યું કે એ છે તો એમાં અપેક્ષા પોતાની લીધી, પોતાની અપેક્ષા એ પોતે છે, અને પરની અપેક્ષા એ પોતે નથી. એટલે અપેક્ષા બદલાઈ, માત્ર પોતે તો તેનો એ જ રહ્યો, અપેક્ષા બદલાઈ છે. એટલે ત્યાં આ રીતે અનેકાંત છે અને એને સ્યાદવાદ દ્વારા કહેવામાં આવે છે. અજ્ઞાનીને સમજ પડે, સમજાય એટલા માટે સ્યાદવાદ દ્વારા કથન કરવામાં આવ્યું છે. અને મૂળ સ્વરૂપ અનેકાંત છે એટલે એને સ્યાદવાદ સિવાય કહી શકાય જ નહીં. આ વાત ત્રણ લિપિમાં ગુરુદેવે ભરી દીધી છે. હવે આગળ લઈએ. અહીંયા આગળ કહે છે, આપણે પાના નંબર 368 ઉપર હવે ત્રીજા પેરેગ્રાફમાં આગળ વધીએ છીએ. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે આત્મા જ્ઞાન માત્ર વસ્તુ છે, એનો નિર્ણય થવા એવો નિર્ણય થાય તે માટે ત્યાદવાદથી ઉપદેશ કરવામાં આવે છે. ત્યાં ઉપદેશને ગ્રહણ કરી હું જ્ઞાન માત્ર આત્મા છું એમ જે ચાલતી દશામાં નિર્ણય થયો, જો ચાલતી દશા એટલે વર્તમાન પર્યાય, વર્તમાન પર્યાયમાં જ્યારે એમ નિર્ણય થયો, શું નિર્ણય થયો કે હું જ્ઞાન માત્ર આત્મા છું એમ ચાલતી દશામાં નિર્ણય થયો, તે જ દશામાં પર વસ્તુનો મારામાં અભાવ છે એમ નક્કી થઈ જાય છે. એ જ દશામાં પર વસ્તુનો મારામાં અભાવ છે એમ નક્કી થઈ જાય છે. હું જ્ઞાન માત્ર છું અને પર વસ્તુ મારામાં નથી, હું પર વસ્તુ પણ નથી, પર વસ્તુનો મારામાં અભાવ છે એમ સાથે એ જ પર્યાયમાં નક્કી થઈ જાય છે. જ્ઞાન માત્ર આત્માનો નિર્ણય થતાં હું દ્રવ્ય સ્વરૂપે એક છું અને ગુણ પર્યાયોના સ્વરૂપથી અનેક છું એવો પણ નિર્ણય થઈ જાય છે. એટલે ચાર જે આપણે લીધા એ બધા ચારે ચાર અનેકાંતની અહીંયા ગુરુદેવે વાત કરી છે કે જ્યારે એવો નિર્ણય થયો કે હું જ્ઞાન માત્ર છું ત્યારે સાથે એવો નિર્ણય થઈ જાય છે કે હું દ્રવ્યથી એક છું અને ગુણ પર્યાયોના સ્વરૂપથી અનેક છું. પહેલા તત્ અને અતત્ની વાત કરી, પછી આ બીજી વાત અને ત્રીજી વાત, મારું અસ્તિત્વ મારાથી છે અને પરથી નથી. અને એમાં ચારે ચાર લીધા કે તથા સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી સત છું અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી અસત છું, એટલે એ રીતે હોવા પણ નથી એમ પણ ભેગું આવી જાય છે. અને સાથે હું ધ્રુવ છું, નિત્ય છું અને પર્યાયથી અનિત્ય છું એ વાત પણ આવી જાય છે. એટલે કહે છે કે વળી વસ્તુની પર્યાયો સહજ જ ક્રમથી ક્રમબદ્ધ પ્રગટ થાય છે અને હું તો જાણનાર જ છું એમ પણ એમાં સિદ્ધ થઈ જાય છે. આવી વાત છે. ક્યારે આ બધું થઈ જાય છે? એક નિર્ણય કે હું જ્ઞાન માત્ર છું એવો નિર્ણય થતાં આ બધું થઈ જાય છે. આગળ કહે છે, અંતરમાં આત્મા જ્ઞાન માત્ર છે એમ જ આ દ્રષ્ટિમાં બેઠું, દ્રષ્ટિમાં બેઠું એટલે શ્રદ્ધામાં બેઠું, માત્ર વાતમાં નહીં, એની ચર્ચામાં એમ નહીં, પોતાને એવું શ્રદ્ધામાં બેસી ગયું હોય, એવું શ્રદ્ધામાં બેસી ગયું હોય કે કોઈ એને ફેરવી ન શકે, એવું શ્રદ્ધામાં બેસી ગયું હોય કે બસ હંમેશા એને એમ જ લાગે કે હું જ્ઞાન માત્ર છું, પોતાનું સ્વરૂપ અન્ય પ્રકારે લાગે જ નહીં અને પોતે માત્ર જ્ઞાન રૂપે જ છે એવું હંમેશા લાગે, એ ગમે તે પર્યાયમાં હોય તે છતાંય જો એને એમ લાગે તો એમ સમજવું કે એને એ દ્રષ્ટિમાં બેઠું છે, એને એને એની પૂર્ણ શ્રદ્ધા થઈ છે. એ જો પોતાના સ્વરૂપની એમ કલ્પના કરી શકે કે હું આ શરીર સિવાય જ છું, શરીર વિનાનો જ છું, હું માત્ર જ્ઞાન છું, બીજું કાંઈ નથી, મારે કોઈ પર્યાય નથી, હું માત્ર જ્ઞાન છું, જ્ઞાન સ્વરૂપ જ છું, આ બધી જે ગતિ, આ બધી જે પર્યાય, એનાથી જુદો હું ભગવાન આત્મા ભિન્ન જ છું, પછી એ વખતે એ ગમે તે કાર્ય કરતો હોય, અત્યારે મનુષ્યની પર્યાયમાં હોય તો પણ, કે તિરિતની પર્યાયમાં કે દેવની પર્યાયમાં હોય તો પણ, હું ભગવાન આત્મા જ્ઞાન માત્ર જ છું એ વાત ભૂલાય જ નહીં, એને યાદ કરવાની જરૂર જ ન પડે, તો સાચા અર્થમાં એ શ્રદ્ધા થઈ કહેવાય. જો ચર્ચા વિચારના એક વાત છે, સમજવા માટે આપણે તર્કથી વસ્તુના સ્વરૂપને સમજીએ છીએ, પણ એ બધું સમજ્યા પછીથી ક્યારેક તો પછી એને બેસાડવું તો પડશે કે નહીં ભાઈ? જ્યાં વિકલ્પ વિના એ ભાવ રહે કે હું આ જ છું, ત્યારે એ બેઠું કહેવાય. જો આપણને, આપણે મનુષ્ય છીએ એ વાત, મનુષ્ય છું એવું કેટલી વાર યાદ કરવું પડે છે? વિચાર કરીએ કે આપણે છેલ્લે ક્યારે એવું યાદ કર્યું હતું કે હું મનુષ્ય છું? ક્યારે યાદ કર્યું હતું? ક્યારે યાદ નથી કરતા કે હું મનુષ્ય છું? એ તો સહજ છે. હું મનુષ્ય છું એવું આપણે ક્યારે યાદ કર્યું? આટલા જીવનકાળની અંદર આપણે બધા બેઠા છીએ, એમાં લગભગ હું માનું છું કે 50-75 વર્ષની ઉંમરવાળા તો ઘણા છે, અને બીજા થોડા નાની ઉંમરના પણ છે. બધાનો વિચાર કરીએ, જે 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 અત્યારે 60-70 ક્રોસ કરી ગયા છે, એને આટલા વર્ષોમાં 60 વર્ષમાં 60 વખત પણ એવું વિચાર્યું કે વારો એક મિનિટ, હું મનુષ્ય છું એ પહેલા મને નક્કી કરી લેવા દો, હું મનુષ્ય છું એ હું ભૂલી ના જાઉં, હું મનુષ્ય છું એ ભૂલાઈ ના જવું જોઈએ, એવો વિકલ્પ આવ્યો નથી આપણને? એ તો સહજ છે. મનુષ્ય છું એ કાંઈ યાદ કરવું પડે પ્રશ્ન જ નથી. એ જેટલું સહજ થયું છે, અને કેટલા વખતમાં, આ 60-70 વર્ષની અંદર. અરે બાળક જન્મે છે એને યાદ કરવું નથી પડતું કે મનુષ્ય છે. 5 વર્ષનો 10 વર્ષનો સમજણો છે તો એને કે યાદ નથી કરવું પડતું કે જો ભાઈ તું મનુષ્ય છો, યાદ રાખજો, ભૂલી ન જતો. કહીએ છીએ આપણે બાળકને, એ નથી કહેતા કે તું મનુષ્ય છો એ ભૂલતો નહીં. જીવનમાં ક્યારેય યાદ કરવું નથી પડતું, કેમ? સહજ છે. તો એવું હું જ્ઞાન માત્ર છું કે સહજ થઈ જાય એને યાદ કરવું ન પડે એવી દશા થવી જોઈએ, ત્યારે એમ કહેવાય કે હું જ્ઞાન માત્ર છું એવી દ્રષ્ટિ થઈ, એવું પ્રસ્થાન થયું. પણ હજી તો યાદ કરવું પડે છે, અને આજે યાદ કર્યું છે સ્વાધ્યાયમાં, અને આવતીકાલે ફરી પાછું યાદ કરવું પડે છે. અને આજના આ સ્વાધ્યાય પછીથી આવતીકાલના સ્વાધ્યાય સુધીના 23 કલાકમાં એ તો ભૂલી જાય છે. વિચાર અહીંયા કરવાનો છે કે આપણે 24 કલાક જ્ઞાન માત્ર છીએ એમ કેમ નથી રહી શકતા? આપણું ભવન એમ કેમ નથી થતું કે હું જ્ઞાન માત્ર છું? ગુરુદેવને તો એમ જ હતું, એ વ્યાખ્યાન આપતા હોય, પ્રવચન આપતા હોય, ત્યારે પોતે જ્ઞાન માત્ર છે એ ભાવ તો અંદર જણાઈ આવે છે. જો સૂક્ષ્મતાથી તમે ગુરુદેવનું પ્રવચન સાંભળો તો વારંવાર ગુરુદેવ અંદરમાં ચાલ્યા જતા હોય એવું તમને લાગે, પોતે જ્ઞાન માત્ર છે એવું જ હતું. અહીંયા કહે છે કે અંતરમાં આત્મા જ્ઞાન માત્ર છે એમ જ્યાં દ્રષ્ટિમાં બેઠું ત્યાં જ્ઞાનની સાથે અસ્થિપણે અનંત ગુણો અક્રમે છે એનું જ્ઞાન થયું. પછી બધું બરાબર બેસી જાય છે, બધું સમજાઈ જાય છે કે આ અનંત ગુણો છે, અને છે તો છે, પછી એમાં ક્યાં બીજું યાદ કરવાની જરૂર રહે છે? આપણે હું મનુષ્ય છું તો પછી બીજું બધું યાદ કરીએ છીએ કે ભાઈ મનુષ્ય છું તો મને આ 2 કિડની છે, આ હાર્ટ છે, આ બધું કંઈ રોજ યાદ કરીએ છીએ? કાંઈ યાદ નથી કરતા. આવું શરીર છે, આ કાંઈ યાદ કરીએ છીએ? એ ગતિને અનુરૂપ શરીર મળ્યું છે તો મળ્યું છે, મનુષ્યની ગતિને અનુરૂપ શરીર મળ્યું છે તો મળ્યું છે. પછી એ બધું સમજાઈ જાય છે કે ભાઈ મનુષ્ય છીએ, મનુષ્યની ગતિને અનુરૂપ શરીર પણ મળ્યું છે, બસ વાત પહેલી છે. અને એ પણ ખ્યાલ છે કે આયુષ્ય આટલું જશે, એ પણ ખ્યાલ છે, બધું એમાં આવી જાય. તો અહીંયા પણ કહે છે ગુરુદેવ કે ભાઈ જેને હું જ્ઞાન માત્ર છું એમ દ્રષ્ટિમાં બેઠું ત્યાં એને જ્ઞાનની સાથે અસ્થિપણે અનંત ગુણો અક્રમે છે એનું જ્ઞાન થયું. થાય છે, એમાં આશ્ચર્ય કરવા જેવું શું છે કે કેવી રીતે જ્ઞાન થયું? ભાઈ એ તો થઈ જાય છે. તથા અનંત ગુણોની પર્યાયો ક્ષણે ક્ષણે ક્રમબદ્ધ પ્રગટ થાય છે એમ જ્ઞાને જાણી લીધું. સાથે ચારિત્ર અને આનંદ ગુણની દશામાં કિંચિત વિકાર છે, હજી પૂર્ણ દશા નથી તો કિંચિત વિકાર છે, અને એ વિકાર સ્વથી છે, પરથી નથી. એ વિકાર સ્વથી છે, પરથી નહીં એવું અંદર ભાન થાય છે, અને એવું ભાન થતાં ક્રમે જે જે અવસ્થાઓ થાય તેનો સર્વજ્ઞની જેમ આ પણ જાણનાર, દેખનાર, જ્ઞાતા, દ્રષ્ટા થઈ રહે છે. પોતાની વિકારી દશાને એ જુએ છે, જાણે છે કે આ વિકારની દશા થઈ છે, પણ એનાથી હું જુદો છું એમ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. અને એ જ્ઞાતા દ્રષ્ટા પણ હું કેવું, એને ઉપમા આપી છે ગુરુદેવ કે સર્વજ્ઞની જેમ એ હું જાણનાર, દેખનાર પણ થઈ જાય. ભાઈ સર્વજ્ઞ જેમ જાણનાર, દેખનાર છે, કાંઈ કરનાર નથી, એવી રીતે તું પણ જાણનાર, દેખનાર થઈ જાય. એકમાત્ર અંતરદ્રષ્ટિ થતા, આત્મ સ્વરૂપ ભાન થતા હું જ્ઞાન માત્ર છું, બસ એક જ વાત, એટલું થતા બધું બરાબર થઈ જાય છે, બધા પાસા સવળા પડી જાય છે, કાંઈ પછી કર્યું નથી. તું ભાઈ ગમે તે અવસ્થામાં હોય ને, તારે શું છે, ક્યાં એ તારી અવસ્થા છે, પછી બધું જ ગોઠવાયેલું જ છે. પછી તારે જેટલો એનો વિસ્તાર કરવો એટલો કર, અને બાકી તું જેટલો વિસ્તાર કર્યા કરે, અને તું જ્ઞાન માત્ર રૂપે ભવન ન કરે તો બધું વ્યર્થ છે. અનાદિથી આમ જ ચાલ્યું આવ્યું છે. આ જીવે ઘણીવાર પંડિતાઈ કરી છે, પણ એ પોતે જ્ઞાન માત્ર રૂપે પરિણમ્યો નથી. આ જ એનો મોટામાં મોટો પ્રમાદ અને દોષ છે. હું જ્ઞાન માત્ર છું એમ પરિણમી જવું એ કરવા જેવું છે. જો ગુરુદેવ એક એક વાત જે સમજાવે છે એના અર્થ બરાબર સમજવાની જરૂર છે. બહુ સરસ વાત કરી છે. આગળ અહીંયા એક સરસ વાત સ્પષ્ટતા માટે મૂકી છે, એ પણ લઈ લઈએ કે પર્યાયોમાં હેરાફારી કરવાની બુદ્ધિ કરતો નથી. જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે એટલે પર્યાયોમાં ફેરફાર કરવાની બુદ્ધિ એને ચાલી જાય છે. પર્યાયનું કાંઈ કરવું છે એ વાત હવે એને ઉડી ગઈ. શું કરવું? હું જ્ઞાન માત્ર છું, કોણ કરે અને શું કરવું? ગુરુદેવ ઘણીવાર એમને નથી બોલતા કે ભાઈ કોણ કરે. ગુરુદેવને કહે છે કે તમે આ સોનગઢમાં આટલું બધું કર્યું, તો ગુરુદેવ તરત જ જવાબ આપ્યો કે કોણે કર્યું, કોણ કરે? એના કારણે થયું ભૂતગળના કામો કોણ કરે? હવે એની જગ્યાએ, ગુરુદેવની જગ્યાએ જો બીજો માણસ પાઠ ઉપર બેઠો હોય તો એમ જ કે આ એ તો ભાઈ થવાનું તો થયું, કે અમે તો પ્રેરણા આપી હતી, અમે તો નિમિત્ત થયા, આવી વાત કરતા અમે જોવા મળશે. પણ ગુરુદેવની જેમ આમ કોઈ કહેવા વાળો હજી સુધી વિરલો પાક્યો નથી કે જે એમ કે એ ભૂતગળના કાર્યો ભૂતગળે કર્યા છે. એમ કહેવા વાળો હજી એકે વિરલો મારા સાંભળવામાં આવ્યો નથી. અત્યારે વર્તમાનમાં ઘણા લોકોને મળવાનું થયું તો પછી આમ એમ કે આ અમે તો ભાઈ પ્રેરણા કરી હતી, અથવા તો અમે તો નિમિત્ત બન્યા. કરતા પણ એ છોડતો નથી. જયારે ગુરુદેવને તો એ સહજ હતું કે કોણ કરે. પર્યાયોના ફેરફાર કરવાની બુદ્ધિ કોને થાય? જેને અંતરમાં પડ્યું છે કે હું કરી શકું છું એને થાય. ગુરુદેવને તો
એવી કરતા બુદ્ધિ હતી જ નહીં.
એટલે કહે છે કે જ્ઞાતા દ્રષ્ટા ભાવ ગુરુદેવને સહજ હતો, એટલે ગુરુદેવ એવો ઉપદેશ કરી શકે છે કે ભાઈ આ પરમેશ્વરની જેમ, સર્વજ્ઞ પરમેશ્વરની જેમ તું જાણનાર દેખનાર જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, અને જેમ પરમેશ્વરને કાંઈ કરવું નથી, એમને કાંઈ કરવાની બુદ્ધિ નથી, પર્યાયોના ફેરફાર કરવાની બુદ્ધિ નથી, એવી રીતે સને પણ પર્યાયોમાં ફેરફાર કરવાની બુદ્ધિ ચાલી જાય છે. આ તો એકદમ અંદરનો કસ છે. ગુરુદેવ કહે છે કે આ તો એકદમ અંદરનો કસ છે. સમજાણું કાંઈ? આગળ કહે છે કે જ્ઞાન માત્ર વસ્તુ પોતાથી સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, અને પરથી એટલે પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. એમ જ્યાં અંતરંગમાં નિર્ણય થયો ત્યાં પર્યાયના ઉત્પન્ન થવામાં પરની કે નિમિત્તની અપેક્ષા આલંબન રહ્યા નહીં, અને વસ્તુ જ્ઞાન સ્વભાવ માત્ર જ છે એમ નિર્ણય થતાં પર્યાયને ફેરવવી છે એમ પણ રહ્યું. એક તો એને પરની અપેક્ષા રહી નહીં. જ્ઞાન માત્ર વસ્તુનું ભવન પોતાથી થાય છે, જ્ઞાન રૂપે થાય તો થાય, એ એનો સ્વભાવ છે. એટલે એમાં પરની નિમિત્તની કોઈ અપેક્ષા આલંબન રહ્યા નહીં. અને બીજી વાત કે પોતે જ્ઞાન માત્ર છે, પોતે જ્ઞાન માત્ર છે એટલે બીજાનું કાંઈ કરી શકે એવો નથી, બીજાનું કાંઈ કરવા માટે સમર્થ નથી, એ વાત એને સમજાઈ ગઈ છે. એટલે બીજા પરપદાર્થોની પર્યાયોને એના પરિણામોને ફેરવવા એ વાત પણ રહેતી નથી. જ્ઞાન માત્ર છે એટલે બીજું કાંઈ કરતો નથી, કરી શકતો નથી, એટલે પરમાં કાંઈ પણ કરવાની કર્તૃત્વ બુદ્ધિ ઉડી જાય છે, પરને ભોગવવાની ભોક્તૃત્વ બુદ્ધિ પણ ઉડી જાય છે. એટલે જ્ઞાતા દ્રષ્ટા પણ એ જ પ્રવર્તન થયું, માત્ર જાણનાર રૂપે જે રહે છે. આમ અનેકાંત સ્યાદવાદ વડે વસ્તુને આત્માને સમજતા સાધતા મહાન આત્મલાભ થાય છે. આગળ કહે છે ભાઈ જેઓ એમ માને છે કે આત્માની અવસ્થા પરથી થાય છે તેઓને આત્મા જ્ઞાન માત્ર છે એમ બેઠું જ નથી. શું કહ્યું? જેઓ એમ માને છે કે આત્માની અવસ્થા પરથી થાય છે તેઓને આત્મા જ્ઞાન માત્ર છે એમ બેઠું જ નથી. એની સ્પષ્ટતા કરે છે આગળ 379 પાના ઉપર કે ખરેખર ભગવાન સર્વજ્ઞ દેવે જોયેલો અને કહેલો આત્મા જ્ઞાન સ્વભાવ માત્ર વસ્તુ છે એમ જેને દ્રષ્ટિમાં આવ્યું તેને સ્વભાવ અને સ્વભાવનો પુરુષાર્થ થઈ ગયા. જ્ઞાન માત્ર વસ્તુ છે એવું જેને દ્રષ્ટિમાં આવ્યું, શ્રદ્ધામાં આવ્યું, એને સ્વભાવ અને સ્વભાવનો પુરુષાર્થ થઈ ગયો. એને સ્વભાવ જ છે, પોતાનો જ ભાવ છે. અને એવા પોતાના ભાવને પ્રગટ કરવાનો પુરુષાર્થ એ જ છે. એમાં કર્મનો અભાવ પણ થઈ ગયો તથા જે સ્વભાવના નિર્ણયરૂપ દશા થવા યોગ્ય હતી તે જ થઈ અને તે સ્વકાળે ક્રમબદ્ધ થઈ, એટલે એમ ભવિતવ્યતા અને કાળલબ્ધિ પણ થઈ ગયા. આમ પાંચે સંભાય અને તેનો યથાર્થ નિર્ણય એક સાથે થઈ જાય છે. ગુરુદેવે આમાં પાંચ સંભાય લઈ લીધા છે. જ્યારે પોતે જ્ઞાન માત્ર છે એવી શ્રદ્ધા થઈ, સર્વજ્ઞ પરમેશ્વરે જે વાત કરી, એમણે જે વાત કરી, એમણે જેવો ભગવાન આત્મા જોયો એવો જ ઉપદેશ્યો, અને એ પછીથી જ્યારે એ વાત જીવને જાણવામાં આવી અને જે જીવ એ જાણીને એવો પુરુષાર્થ કરી અને એવું શ્રદ્ધે છે, એવી એને અનુભવ સહિત શ્રદ્ધા થઈ જાય છે કે પોતે જ્ઞાન માત્ર છે. તો જેને જ્ઞાન માત્ર છે એવું થયું તો એ કઈ રીતે થયું? એ જ્ઞાન માત્ર હશે તો થયું છે કે એમને એમ થયું છે? એટલે એનો સ્વભાવ છે. એ જ્ઞાન માત્ર થયો અને એમ જ્ઞાન માત્ર થતા જેમ પહેલા ગુરુદેવે સમજાવ્યું એમ અનંત ગુણનો પિંડ છે, આ જ્ઞાન છે, ચારિત્ર છે, સુખ છે, શાંતિ છે, આ બધા ગુણો છે, એના પરિણમન છે, એની પર્યાય એક એક સમયની છે, આ બધું એને સમજાઈ ગયું. બરાબર છે, જ્ઞાન માત્ર થતા. તો અહીંયા એમ કેવું છે કે એ જ્ઞાન માત્ર થયો તો એવું, એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન માત્ર થયો છે તો એ કેવી રીતે થયો? લાકડું લોઢું જ્ઞાન માત્ર કેમ થતું નથી? એ જ્ઞાન સ્વરૂપ કેમ થતું નથી? આ જળ બધા કેમ જ્ઞાન સ્વરૂપ થતા નથી? એ કેમ જ્ઞાન નથી કરતા? બીજા બધા એક જીવ દ્રવ્ય સિવાય બાકીના પાંચ દ્રવ્યો છે, એ અનંત અનંત દ્રવ્યો એ કોઈ જ્ઞાન રૂપે કેમ થતા નથી? કેમ કે એનો સ્વભાવ જ નથી, એ જ્ઞાન કરે એવો સ્વભાવ નથી. એટલે એ જ્ઞાન માત્ર થયો છે તો એ એનો સ્વભાવ છે, માટે જ્ઞાન માત્ર થયો છે. તો આ પહેલો સંભાય, સ્વભાવ એ પહેલો સંભાય છે. એ વાત પહેલા તો લીધી. એટલે સ્વભાવ થયો એ, અને એનો એવો પુરુષાર્થ થતા એવો સ્વભાવ એ પ્રગટ થયો. એટલે સ્વભાવ જે પડ્યો છે, જે સ્વભાવ પડ્યો છે. બીજી વાત લઈએ છીએ નિમિત્તની, એટલે કે કર્મનો અભાવ. જ્ઞાનાવરણીય કર્મનો અભાવ થાય તો જ્ઞાન થાય, આપણે એમ કહીએ છીએ ને ભાઈ, એ તો વ્યવહારના એનું કથન છે. તને જ્ઞાન થાય ત્યારે જ્ઞાનાવરણીય કર્મનો અભાવ હોય, પણ છતાંય ગુરુદેવ કહે છે કે ત્યારે જયારે જ્ઞાન થયું છે ત્યારે એ જ્ઞાનાવરણીય કર્મનો અભાવ છે, તો એ કર્મનો અભાવ પણ થઈ ગયો. બીજી વાત, બીજો સંભાવ થયો. અને કે છે કે જે સ્વભાવના નિર્ણયરૂપ દશા થવા યોગ્ય હતી તે જ થઈ. જો ગમે તે દશા નથી થઈ. શું દશા થઈ જ્ઞાનમાં? કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એવું થયું. તો આ દશા જ થવા યોગ્ય હતી. આ જ નૈમિતિક છે, આ જ નૈમિતિક છે, આ જ થવા યોગ્ય હતું, આ જ ભવિતવ્ય છે, એમ જ થવાનું, બીજું કાંઈ થાય જ નહીં. અને આમ પણ જુઓ ને, આપણે જાણીએ છીએ ને સિદ્ધાંત પ્રમાણે કે પરિણામી દ્રવ્ય પરિણામથી જુદું હોય નહીં. તો પરિણામી ચેતન ભગવાન આત્મા હોય, ભગવાન આત્મા પરિણામી હોય તો એનું પરિણામ ચેતન રૂપે જ હોય. અને ચેતન રૂપે શું થવાનું હતું? એ જ થયું કે જ્ઞાનરૂપ દશા થવાની હતું, તો જ્ઞાનરૂપ દશા જ થઈ. કે છે કે જે દશા થવાની હતી એવી દશા, કે સ્વભાવના નિર્ણયરૂપ દશા થવા યોગ્ય હતી તે જ થઈ. એટલે એ ભવિતવ્ય છે. અને એ ક્યારે થઈ? એ ક્યારે થઈ? કે તે સ્વકાળે થઈ, એ ક્રમબદ્ધ થઈ. એટલે એમ એ ભવિતવ્યતા અને કાળલબ્ધિ પણ એમાં આવી ગયા. પુરુષાર્થ ક્યાં આવ્યો? પુરુષાર્થ તો પહેલા જ આવ્યો કે એ પોતે જ્યારે એવો નિર્ણય કરી અને જ્ઞાન રૂપ થયો, એ તો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ વિના ક્યાં થયું છે? અત્યારે વર્તમાનમાં હજી આપણે એવો પુરુષાર્થ કર્યો નથી, એટલે આપણે જ્ઞાનરૂપ થયા નથી. એ પુરુષાર્થ કરતા નથી અને વાતો કરીએ છીએ. અહીંયા કહે છે કે પહેલા જ એ તો આવી ગયું, કહ્યું ને કે પોતે જ્ઞાન માત્ર છે એ દ્રષ્ટિમાં આવ્યું, એ પુરુષાર્થ છે. અને એવો સ્વભાવ છે, માટે એવો પુરુષાર્થ પણ એ કરી શકે છે, એવો પુરુષાર્થ કરવા માટે સમર્થ છે, પણ એ કરતો નથી. એટલે ચાર વસ્તુ તો એના કારણે થઈ જાય છે. એક જો કાંઈ કરી શકતો એવો હોય તો એ પુરુષાર્થ કરી શકે. જો આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે એમાં એને કાંઈ કરવા પણ નથી, તો સ્વભાવ છે. પેલા કર્મોમાં પણ એ કાંઈ કરી શકે નહીં, કર્મોને કાઢી શકે લાવી શકે આ બધું કાંઈ એ કરતો નથી, એટલે એ પણ એનું કાંઈ કામ નથી. બરાબર છે. ભવિતવ્ય જે થવાનું છે તે જ થાય છે, એમાં શું કરવાનું. અને અને જે પર્યાય એ નૈમિતિક એ પર્યાય જ્યારે થવાની છે એ કાળે જ થાય છે, એમાં પણ એને કાંઈ કરવાનું નથી. એટલે ચાર સમવાય તો છે જ, હવે તું પુરુષાર્થ કર એટલે પાંચમો સમવાય થતાં તને જ્ઞાન થઈ જશે. પાંચે સમવાય એ રીતે છે. ચાર સમવાયમાં પાંચમો સમવાય જે પુરુષાર્થનો છે એ કરતા બાકીના ચાર સમવાય ત્યાં હોય જ છે. તું પુરુષાર્થ કર, બીજું બધું ભૂલી જા. પુરુષાર્થ કર, બીજું કાંઈ કરવા જેવું નથી. અને પુરુષાર્થ શું કરવાનો છે એ બતાવ્યું કે પોતે જ્ઞાન સ્વભાવી છે એવો પુરુષાર્થ કરવાનો છે. આગળ કહે છે કે જો શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા જ્ઞાન માત્ર છે એમ કહેતા જ તેમાં અનેક ધર્મો સિદ્ધ થઈ જાય છે, તો ભગવાન કેવડીએ અનેકાંતને સાધન કેમ કહ્યું? તો એના ઉત્તર રૂપે આચાર્ય ભગવાન કહે છે કે અજ્ઞાનીને જ્ઞાન માત્ર આત્માની ખબર નથી, તેથી અનેકાંત એટલે શાદવાદ વડે તેને ઉપદેશ કરવામાં આવે છે. એનો અર્થ શું? એનો અર્થ એમ કે આત્મા જ્ઞાન સ્વરૂપથી તત્ છે અને પર જ્ઞેય રૂપથી નથી, એટલે કે અતત છે. આત્મા જ્ઞાન સ્વરૂપથી તત્ છે અને પર જ્ઞેય રૂપથી અતત છે એમ જાણતા મારું જ્ઞાન પર જ્ઞેયને લઈને નથી એમ નિર્ણય થાય છે, અને તેથી પરાવલંબન એટલે નિમિત્તનું આલંબન મટી જાય છે. અર્થાંત સ્વ આલંબન પ્રગટ થાય છે, અર્થાંત જ્ઞાન સ્વભાવી નિજ સ્વરૂપનો યથાર્થ નિર્ણય થાય છે. આ યથાર્થ નિર્ણય કઈ રીતે થાય છે એની પદ્ધતિ સમજાવી. આગળ કહે છે કે લોકોને તત્વનો અભ્યાસ નથી, તેથી તેઓ સ્વતત્વને યથાર્થ જાણતા નથી, પોતાના તત્વને યથાર્થ જાણતા નથી, સમજ્યા જ નથી. કોઈ તો આ આત્મા સર્વથા એક છે એમ માને છે, સર્વથા એટલે બીજી કોઈ અપેક્ષા જ નહીં, એક જ અપેક્ષા લીધી, એટલે પછી અપેક્ષાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય, બે હોય તો અપેક્ષા આવે ને. સર્વથા જ એક માને છે, એકાંતે એક જ માને. તો કોઈ એકાંતે સર્વવ્યાપક માને છે, ભલી કોઈ એકાંતે કરતા માને છે, તો કોઈ એકાંતે નિત્ય માને છે, ઇત્યાદિ. એ બીજા દર્શનોમાં ભારતની અંદર છ દર્શનો એવા છે જે આસ્તિક દર્શન છે. તો એ છ દર્શનની અંદર જૈન દર્શનની એક એક વાત પડી છે. એમણે એ વાતને સ્વીકારી છે પણ એકાંતે સ્વીકારી છે એટલે પ્રોબ્લેમ છે. એકાંતે એકપણું માને છે એને બદલે જો અનેકપણું પણ જો સાથે માનતા હોત તો બધું સહેલું થઈ જાય. એકાંતે એ એમ માને છે સર્વવ્યાપી છે કે એકાંતે નિત્ય છે, એની સ્થાને એ બીજી રીતે પણ જો માનતા હોત કે બીજી પણ કોઈ અપેક્ષા છે, અનિત્યપણું પણ છે, આ બધું માનતા હોત તો કાંઈ એમાં ખોટું હતું નહીં. પણ એકાંતે માને છે એટલે એ એ વસ્તુ જે એક જ અપેક્ષા એ સાચી છે, એ બાકીની બીજી અપેક્ષાઓ ખોટી પડે છે, એટલે એ દર્શન અધૂરા છે. એ બધા જે છ દર્શન છે એ બધા અધૂરા છે, એક જૈન દર્શન છે એ જ પૂર્ણ છે. અમારા પિતાશ્રીએ ષટ દર્શનનો અભ્યાસ કર્યો હતો અને એમણે જાતે આ નિષ્કર્ષ કાઢ્યો હતો કે બધા દર્શનમાં જૈન દર્શનની એક એક વાત જ છે, કોઈ દર્શન પૂર્ણ નથી, એટલે એમાં સમય બગાડવા જેવું ન. પછી એના રચયિતા ગમે તે હોય, વેદવ્યાસે ગીતાની રચના કરી હોય, પતંજલિએ ગમે તેની રચના કરી હોય, બધી વાત બરાબર છે, પણ એ બધા દર્શનમાં અનેકાંતથી વસ્તુના સ્વરૂપને સમજાવવામાં નથી આવ્યું. એટલે જે વાત છે તે સાચી છે પણ એકાંતે છે, અને એકાંતે જો વાતને તું ભાઈ ગ્રહણ કરીશ તો ભૂલો પડી જઈશ. અનાદિનો તો ભૂલો પડેલો છે અને હવે એકાંતે તું એ વાતને ગ્રહણ કરીને કદાચ તું એમ પણ બને કે તું મિથ્યાત્વને પોષી લે એવું પણ બને. ધર્મના નામે તું એવી માન્યતામાં પણ ચાલ્યો જાય કે તેમાં તને ગૃહિત મિથ્યાત્વ થઈ જાય. એટલે ભાઈ સમજી વિચારીને અન્ય દર્શનની વાતમાં પડતી. આ પૂર્ણ દર્શન, આવું જૈન દર્શન મળ્યું છે ત્યાં તને ગીતામાં શું લેવા જવાની જરૂર પડી છે? આ પાંચ પરમ આગમ તો તું પૂરા કર. કેટલા શાસ્ત્રો પડ્યા છે, કેટલા અને કેટલા મહાપુરુષો થયા. અમિત ગતિ કી આચાર્ય ભગવાન, યોગીન્દ્ર દેવ, અમૃત ચંદ્રાચાર્ય ભગવાને પણ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય જે લખ્યું છે. આવા બધા મહાપુરુષોના શાસ્ત્રોને તું હજી પૂરો અભ્યાસ કરી શક્યો નથી, તું ગીતાને લઈને બેઠો છે. છોડ ને ભાઈ, જ્યાં જે પૂર્ણ પડ્યું છે એને પકડ ને. આ તો બધું પૂરું કરવું નથી. કુમકુંદાચાર્ય ભગવાનના શાસ્ત્રોને બરાબર તારે પૂરા કરવા છે એવો પહેલા નિર્ધાર કર. શેષ જીવન એ મય જ રહે, બીજું કાંઈ કરવા જેવું છે જ નહીં.
જૈન દર્શન સર્વોત્કૃષ્ટ છે,
પૂર્ણ છે. જીનેશ્વર ભગવાનની વાણીમાંથી એ આવ્યું છે અને એનો ક્યારેય નાશ થઈ શકે એમ નથી. જૈન દર્શનનો નાશ થાય નહીં, અનાદિ છે અને અનંત છે. એ આત્માનું સ્વરૂપ છે માટે એનો નાશ થાય એવું નથી. એ કોઈ ઉપદેશ રૂપે નથી, એ અનુભવ ગમ્ય છે. આવું જૈન દર્શન છે. અને અહીંયા આ માનીને બેઠો છે, તું માનીને બેઠો છે. એકાંતે નિત્ય માને છે, એકાંતે સર્વવ્યાપક માને છે, એકાંતે એક માને છે. આ પ્રમાણે એ અવળે ચીલે જડી ગયા છે. ગુરુદેવ કહે છે કે આ પ્રમાણે એવો એવી માન્યતા વાળાઓ અવળે ચીલે ચડી ગયા છે અને અનંત જન્મ મરણ કર્યા કરે છે. તેમને સર્વજ્ઞે કહેલું તત્વ આત્મસ્વરૂપ જે રીતે છે એ રીતે સ્યાદવાદ વડે ઉપદેશવામાં આવે છે. કેમ કે વસ્તુના યથાર્થ જ્ઞાન અને ભાન વિના એના સર્વ અનુષ્ઠાન ક્રિયા એ સંસાર અર્થે જ પડે છે. વસ્તુના ભાન વિના જે કંઈ ક્રિયા અનુષ્ઠાન કરવામાં આવે એ દ્વારા સંસાર ફળે, બીજું કાંઈ ફળતું નથી. એના દ્વારા સંસાર જ પ્રાપ્ત થાય છે. જ્ઞાન માત્ર આત્મા પોતાપણે જ્ઞાન સ્વભાવપણે છે અને પરપણે જડ સ્વભાવપણે નથી એવું ભાન થતાં પ્રત્યેક સમયે પ્રગટ થતી પર્યાય પરને લઈને નથી, પરાધીન નથી, પણ સ્વાધીન પ્રગટ થાય છે. વિકારી પરિણમન જે થાય છે તે પણ સ્વાધીનપણે થાય છે, પણ એમ નથી કે બીજી ચીજ કે નિમિત્ત કે કર્મ કે કર્મના ઉદયોને આધીન એ થાય છે. એટલે એ પરાધીન નથી. વિકારી પરિણામ થાય છે એ પણ પોતાના જ છે, એ પોતાની ભૂલને કારણે થાય છે, એમાં એ કર્મ કરાવે છે એમ નથી. આવું જ્ઞાન માત્ર વસ્તુનું યથાર્થ ભાન થતાં તેને ક્રમશ પરાવલંબી પરિણમન મટી જાય છે. ક્રમશ પરાવલંબી પરિણમન મટી જાય છે. જ્ઞાન માત્ર વસ્તુનું યથાર્થ ભાન થતાં ધીરે 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 બધી જે ઊંધી માન્યતા હતી ને એનો ક્ષય થઈ જાય છે. પરાવલંબી પરિણમન મટી જાય છે અને અંતે પૂર્ણ સ્વાધીન પરિણમન પ્રગટ થાય છે. આ સ્યાદવાદનું ફળ છે. તેથી કહે છે ખરેખર અનેકાંત એટલે સ્યાદવાદ વિના જ્ઞાન માત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ શકતી નથી. અને એ હવે આચાર્ય ભગવાન નીચે પ્રમાણે સમજાવવા માંગે છે અને એમાં આપણે પહેલો બોલ કર્યો હતો એ નીચે પ્રમાણે સમજાવવામાં આવે છે એમ આચાર્ય ભગવાને કહ્યું. અને પછી પહેલો બોલ જે કયો હતો એ આપણે કર્યો હતો, તો પહેલો બોલ લઈએ આપણે. અહીંયા પહેલા બોલમાં ગુરુદેવ સમજાવે છે કે સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં, આ તો આચાર્ય ભગવાને કહેલો બોલ છે, પહેલા તો એ લઈએ છીએ આપણે, પછી એનો વિસ્તાર સમજીએ. સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બંને ભાવોથી અધ્યાસિત છે. અર્થાંત સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ હોવાથી અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં બંને ભાવો રહેલા છે. ગુરુદેવ સમજાવે છે 370 પાના ઉપર અહીંયા સમજાવે છે કે જુઓ શું કહ્યું કે આ વિશ્વ સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલું છે. એનો અર્થ એ થયો કે વિશ્વમાં જે અનંત આત્માઓ અનંતા અનંત પરમાણુ આદિ છ દ્રવ્યો છે એ અકૃત્રિમ છે, કોઈએ કર્યા નથી. તે પદાર્થોને કોઈએ કર્યા નથી તેમ તે પદાર્થો કોઈના કરતા નથી. એ પદાર્થોને કોઈએ કર્યા નથી કેમ કે છે એમ કહ્યું ને, આ વિશ્વ એ રીતે છે તો છે એટલે પછી પહેલા પણ હતું, એની પહેલા પણ હતું, એની પહેલા પણ હતું, એટલે ક્યારે ન હતું, ક્યારે ન હતું એમ છે જ નહીં, એટલે એ છે જ, એને કોઈએ કર્યું નથી એટલે એ કૃત્રિમ નથી. એટલે જગતની રચના બ્રહ્માએ કરી છે એ વાત ખોટી છે, કોઈએ કર્યું નથી. અને એવી જ રીતે એ પદાર્થો પણ કોઈને કરતા નથી, એ કોઈના કરતા નથી. વળી દરેક પદાર્થનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, સ્વભાવથી અદ્વૈત હોવા છતાં એનો અર્થ શું છે કે પોતે વસ્તુપણે એક હોવા છતાં દ્વૈતપણું એટલે બેપણું છે. પોતે પરપણે નથી એવું દ્વૈતપણું રહેલું છે. પોતે સ્વભાવથી અદ્વૈત હોવા છતાં પોતે સ્વથી છે અને પરથી નથી એવું દ્વૈતપણું પણ છે. વસ્તુપણે એક હોવા છતાં ગુણ પર્યાય રૂપથી અનેક છે એવા દ્વૈતનો નિષેધ થઈ શકતો નથી. એમ કહ્યું ને કે પોતે અદ્વૈત છે છતાંય દ્વૈતનો નિષેધ થઈ શકતો નથી. દ્વૈતને તમારે સ્વીકારવું પડે છે તો પછી એ કઈ રીતે દ્વૈતને સ્વીકારો તો એમાં વાંધો ના આવે, વિરોધ ના આવે. તો એ રીતે તમે દ્વૈતને સ્વીકારો કે એકની વાત હોય તો એમાં દ્રવ્યથી એક છે, ગુણ પર્યાયથી અનેક છે. નિત્યને પણ એ રીતે અનિત્ય ને નિત્ય બેની વાત કરતા હોય તો એ દ્વૈત છે તેને એવી રીતે તમે સ્વીકારો તો વિરોધ ના આવે કે પોતે ધ્રુવ છે એ નિત્ય છે અને પર્યાય છે તે અનિત્ય છે. એટલે વસ્તુના સ્વરૂપને અનેકાંત દ્વારા જ્યારે સ્વીકારવામાં આવે છે તો એવું એ દ્વૈતપણું જે છે એ પણ રહે છે, અને છતાંય પોતે અદ્વૈત છે એ વાત પણ સાથે રહે છે. એટલે પોતાનું સ્વરૂપ અદ્વૈત છે છતાંય દ્વૈતપણું છે એનો નિષેધ થઈ શકતો નથી, અને એ નિષેધ નથી થઈ શકતો તો એને વિરોધ વિના જો આપણે સમજવો હોય તો અનેકાંત દ્વારા સમજી શકાય. અર્થાત જે અદ્વૈત છે તે જ દ્વૈત પણ છે. આ દ્વૈત અદ્વૈતપણું કોઈ પરને લઈને છે એમ નથી. આત્મા સ્વપણે છે એવું અસ્થિપણું અદ્વૈતપણું, આત્મા સ્વપણે છે એવું અસ્થિપણું અદ્વૈતપણું, અને પરપણે નથી એવું નાસ્તિપણું દ્વૈતપણું, એવા બે ધર્મો વસ્તુમાં સહજ જ સિદ્ધ છે. જેને ત્રણ કાળ ત્રણ લોક પ્રત્યક્ષ જણાયા છે એવા સર્વજ્ઞ પરમાત્માએ જ્ઞેશ્વર ભગવાને એમ કહ્યું કે ભગવાન તું જ્ઞાન માત્ર એવા અસ્થિપણે છો. આપણને કહ્યું, આત્માને કહ્યું, દરેક જીવને કહ્યું કે તું જ્ઞાન માત્ર એવા અસ્થિપણે છો. આવું પોતાના અસ્થિપણાનું જ્ઞાન જેને થયું, ભગવાને તો કહ્યું, તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને, સર્વજ્ઞ પરમાત્માએ તો કહ્યું, પણ એવું અસ્થિપણાનું જ્ઞાન જેને થયું તેને તો અનેકાંત સિદ્ધ થઈ જાય છે. અર્થાત તેને જ્ઞાન સાથે આત્મામાં અનંત ધર્મો રહેલા છે એવું જ્ઞાન થઈ જાય છે. પણ જેને એની ખબર નથી એવા અજ્ઞાનીઓને જ્ઞાન માત્ર કહીને તેનો અનેકાંત ત્યાદવાદ સાધન વડે નિર્ણય કરાવે છે. અજ્ઞાનીઓને ત્યાદવાદ સાધન દ્વારા ભગવાન આત્માનું સ્વરૂપ પોતાનું સ્વરૂપ સમજાય છે, એનો નિર્ણય થાય છે. અને એવો નિર્ણય તીર્થંકર ભગવાને પોતાની ઓમકાર ધ્વનિ દ્વારા આપણને સૌને કરાવ્યો છે, પણ કરીએ તો થાય, કરવાવાળો હું છું, ભગવાન છે એ તો ઉપદેશે છે, વસ્તુના સ્વરૂપને આપણે પ્રભુની આજ્ઞાને આપણે સ્વીકારીએ, એમની આમન્યામાં આજ્ઞામાં રહીએ તો ઉપદેશ ગ્રહણ કર્યો કહેવાય. બાકી રોજ જઈને પૂજા કરી આવીએ એથી કાંઈ ફાયદો નથી. ભગવાનની વાત માનવી નહીં અને ભગવાન મને આ આપજો ને તે આપજો એવા દેરાસરમાં જઈને મંદિરમાં જઈ અને ભિખારી વેળા કરવાથી સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. ભગવાનનો ઉપદેશ તો એમ છે કે ભાઈ તું જ્ઞાન માત્ર છો એવું સ્વીકાર, અને એ સ્વીકારીશ તો તારી પણ દશા અમારા જેવી થશે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ સમજાણો, કહે છે કે અજ્ઞાનીઓને જ્ઞાન માત્ર કહીને તેનો અનેકાંત ત્યાગવાદ સાધન વડે નિર્ણય કરાવે છે. આપણે પણ એમાં છીએ અને આપણે પણ એવો નિર્ણય કરવાનો છે, એટલે આ નિર્ણય અનેકાંત ત્યાગવાદ દ્વારા જ થશે. આવી વાત છે. આત્મા જ્ઞાન માત્ર છે એમ અસ્થિપણે કહેતા એ પરપણે નથી, એ નાસ્તિ સિદ્ધ થઈ જાય છે. અને વળી જ્ઞાન છે તો જ્ઞાનનો આનંદ પણ ભેગો છે એમ પણ સિદ્ધ થઈ જાય છે. હવે જ્ઞાન વિશે આગળ ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે, તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરિ